તારીખ 15/7/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 346 અને 347 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 272
દર્શન પ્રશ્ન 346 193 પર પદાર્થ મારા નથી એમ વિચારીને તો નક્કી કર્યું છે, છતાં જીવને પર પદાર્થથી સાચું ભેદ જ્ઞાન કેમ થતું નથી? પ્રશ્ન થોડા થર્ડ પર્સનની સ્ટાઇલથી ઉઠાવ્યો છે, પર છતાં પર પદાર્થથી મને સાચું ભેદ જ્ઞાન કેમ થતું નથી તેને નહીં, પ્રશ્નમાં એમ જિજ્ઞાસા આવી ગયો, મને કેમ થતું નથી? પ્રાણભાઈની સ્ટાઇલ છે, તેને સ્વાધ્યાય બોલે તો પેલી ઉત્તરમાં સંકલનમાં એવી પદ્ધતિ લગભગ આવી છે, તેને આમ થાય તેને આમ થાય, એમ ન લેવું હોય, મને ને લેવું હોય તો કોઈ પણ જીવને, કેમ કે જીવ વિચારીને નક્કી તો કરે છે કે પર પદાર્થ મારા નથી, એમ તો વિચારીને નક્કી કરી શકે છે, બરાબર છે, કોઈ આપણા કાબુમાં પરમાણુ પરિણમતા નથી, બીજા જીવો પણ આપણા કાબુમાં પરિણમતા નથી, એમની સ્વતંત્રતા સૂચવે છે, એ સ્વતંત્રતાનો સ્વીકાર વિચારથી થઈ શકે છે, પણ એ મારાથી જુદા છે એવું ભેદ જ્ઞાન કેમ થતું નથી? હા, ભેદ જ્ઞાન, હા, અનુભવમાં કેમ એવું આવતું નથી? સમજણમાં આવ્યું, અનુભવમાં કેમ આવતું નથી? સમાધાન, આ બધા ઘર મકાન કુટુંબ આદિ મારા નથી એવો વૈરાગ્ય તો જીવે ઘણીવાર કર્યો છે અને એ વૈરાગ્યપૂર્વક ત્યાગ પણ કર્યો છે, સંન્યાસ લીધો હોય, દીક્ષા, તથા શરીરાદિ બધા પર પદાર્થ મારા નથી તે પર છે એમ પણ વિચાર કર્યો છે, તે વિચાર કરીને વિચારથી જુદો પડે છે, વિચારમાં જુદો પડે છે, પણ તેની પરિણતિ પર સાથે એકત્વ થઈ રહી છે ત્યાં સુધી એકત્વ બુદ્ધિ ઊભી જ છે અને વિકલ્પ સાથે એકત્વ બુદ્ધિ છે તો બધા સાથે પણ એકત્વ બુદ્ધિ, જગતના બધા પદાર્થો સાથે એકત્વ બુદ્ધિ છે જ. શું કહ્યું? કે વિચાર થવો એક વાત છે અને વિચાર અનુસાર સહજ પરિણમન થઈ જવું તે બીજી વાત છે, પરિણમન નથી, પરિણતિ એકત્વ પણ ચાલી રહી છે, શું પરિણતિ પર સાથે એકત્વ થઈ રહી છે અને જ્યાં સુધી પરિણતિ એકત્વ થઈ રહી છે ત્યાં સુધી હજી એકત્વ બુદ્ધિ પણ વર્તે છે, અભિપ્રાયની ભૂલ પણ સર્વથા ટળી નથી, વિચારથી પાતળો પડે એકત્વ બુદ્ધિ પાતળી પડે પણ ટળી નથી હજી એમ બતાવે છે, જો પરિણતિથી જુદો પડે તો બુદ્ધિ પણ અભિપ્રાય પણ તૂટી જાય, એ વખતે એ જ્ઞાન દશામાં થાય છે, જ્યારે પર સાથેની એકત્વ પરિણતિ મટી જાય છે ત્યારે જ્ઞાન દશા પ્રગટ થાય છે, એટલે વિચારની ભૂમિકાથી આગળ વધીને પ્રયોગની ભૂમિકામાં પ્રેક્ટિસ બરાબર ચાલે તો એ પ્રેક્ટિસથી પરિણતિ પણ તૂટી જાય અને અનુભવ દશામાં આવે. પછી કેમ પરપદાર્થથી સાચું ભેદ જ્ઞાન થતું નથી કે એકત્વ બુદ્ધિ છે ને એકત્વ પરિણતિ છે, માટે તેને શરીરમાં કાંઈ થાય જો તેને તેને લે છે. બધે ઘણા ઘણા જગ્યાએ એ રીતે લીધું છે. તેને શરીરમાં કાંઈ થાય તો તે વિચારે કે શરીરથી હું જુદો છું, હું જુદો છું, પણ સહજ ભેદ જ્ઞાન રહેવું જોઈએ તે રહેતું નથી. કેમ કે એ પ્રયોગ પદ્ધતિમાં આવ્યું નથી. સહજ ભેદ જ્ઞાન તો પ્રયોગ પદ્ધતિએ કેળવાય, દશા અને પરિણતિ પ્રયોગ સિવાય કેળવાય નહીં. માત્ર વિચારથી ન એ પરિણામ આવે, એ ફળ ન આવે, એવું રિઝલ્ટ ન આવે, એના માટે પ્રયોગ જોઈએ. પ્રયોગથી સહજતા આવે છે. વિચારથી બહુ વિચાર કરે તો રટણ સહજ થાય, રટણે ચડી જાય સહેજે સહેજે, પણ દશા ન કહેવાય. પ્રયોગથી દશા સહેજ કહેવાય છે. એમ વિચાર પદ્ધતિ અને પ્રયોગ પદ્ધતિનું ફળ જુદું જુદું છે. વિચાર પદ્ધતિ સફળ થવા માટે પૂરતી કાર્ય સાધક નથી. વિચાર પદ્ધતિમાંથી પણ પ્રયોગ પદ્ધતિમાં દાખલ થવું જોઈએ, આગળ આવવું જોઈએ, અને તો કાર્યની સિદ્ધિ થાય છે, સફળતા મળે છે. એટલે ક્યાં સુધી વિચાર કરે કે શરીરમાં કાંઈ થાય, અસાતાળી થાય, તો એ વખતે જુદાપણાનો વિચાર કરે કે આ શરીર મારું નથી, આ પરમાણુમાં થાય છે, વિચાર કરે, વિજ્ઞાન ન ચાલે. એમ કેમ થાય છે કે જે ક્રમથી ભેદ જ્ઞાન સુધી પહોંચવું જોઈએ એ ક્રમથી દશા નથી કેળવી. ક્રમમાં બધા પ્રયોગો છે, એ પ્રયોગોથી દશા કેળવી નથી. એટલે સમજણ બરાબર છે, સમજણ અનુસાર વિચાર પણ બરાબર ચાલે છે, પણ ભેદ જ્ઞાન ચાલતું નથી. ભેદ જ્ઞાન ન ચાલે તો એનું ફળ આવતું નથી. પણ સહજ ભેદ જ્ઞાન રહેવું જોઈએ તે રહેતું નથી, માટે વિચારથી જુદો પડે છે, પણ વાસ્તવિક ભેદ જ્ઞાનની પરિણતિ તેને નથી, તેને નથી, તેને 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 નથી. શું થર્ડ પર્સન? સંકલનમાં વર્ડ ટુ વર્ડ તો ન આવે. એનું કારણ શું છે કે બોલવાની ભાષા અને લખવાની ભાષામાં સ્ટાઇલ પદ્ધતિ જુદી જુદી હોય છે. એટલે એને થોડું ઠીક તો કરવું જ પડે, ને ઠીક કરવા જાય એ ઠીક પોતાની રીતે પછી ઠીક કરે. અથવા જ્ઞાની હોય તો એમ કે ભાઈ એને એમ થાય છે, એને એમ થાય છે, પોતાને નથી થતું. પણ પ્રશ્નમાં તો પોતાનું આવવું જોઈએ, કારણ કે પ્રશ્ન જ્ઞાનીનો નથી, પ્રશ્ન અજ્ઞાનીનો છે કે મને કેમ સાચું ભેદ જ્ઞાન થતું નથી. હું વિચારું છું, બરાબર વિચારું છું, ત્યારે મને એમ લાગે છે કે શાસ્ત્રકાર કે છે, ગુરુ કે છે, એવું જ મને વિચારવા આવે છે, પણ અનુભવ થતો નથી, ભેદ જ્ઞાન થતું નથી. શું કારણ છે? ભેદ જ્ઞાન એ વિચારાત્મક દશા નથી, પણ પ્રયોગાત્મક દશા છે એવું સ્પષ્ટ હજી મુમુક્ષુઓને ત્યાં સમજમાં નથી. એ મુમુક્ષુ સમાજ છે અને ત્યાં એ વાત એટલી સ્પષ્ટપણે ક્લેરિટી નથી એ વિષયની. એટલે ભેદજ્ઞાન પણ એક વિચાર છે એમ સમજીને વિચારો કરે છે, અને પછી પ્રશ્ન આગળ ન વધે એટલે મૂંઝવણ થાય કે વિચારીએ છીએ અને કામ તો થતું નથી. વિચાર પણ એક પરિણામ છે, અમે વિચાર તો કરીએ છીએ, કામ તો થતું નથી, પછી મૂંઝવણનો વારો આવે. પણ એ ભેદજ્ઞાન પ્રયોગાત્મક છે, વિચારાત્મક કેવળ દશા નથી, ભલે વિચાર દશાની સાથે સાથે એ પ્રયોગ છે, વિચાર દશામાં ચાલતો પ્રયોગ છે. અને એ પ્રયોગ અને વિચાર દશામાં શું ફેર છે એ પણ ક્લેરિટી નથી. અને પ્રયોગ ઉપરની કોઈ ચર્ચા નથી, કેમ કે કોઈ પ્રયોગે ચડતું નથી. પ્રયોગની ચર્ચા તો પ્રયોગે ચડે એ જ કરી શકે, એને ચાલે. બીજા તો પ્રયોગની ચર્ચા કરે પણ શું? આ પરિસ્થિતિમાં આ બધા પ્રશ્નોનું જે સમાધાન થવું જોઈએ એ સમાધાન પ્રયોગ વિના તો થાય નહીં. વિચારમાં તો પરલક્ષી વિચાર ચાલે, પ્રયોગ તો પરલક્ષી થાય જ નહીં, સ્વલક્ષી જ થાય. મોટો ફેરફાર છે એ તો. પરલક્ષી વિચાર ચાલતો હોય તો કેમ કામ થતું નથી, પ્રશ્નોનો તો અસ્થાને છે. ગુરુદેવ એ સ્પષ્ટ કહેતા કે 11 અંગ સુધી પરલક્ષી જ્ઞાન આજીવે કર્યું, 11 અંગ ને 9 પૂર્વ સુધી પરલક્ષી જ્ઞાન જીવને થયું છે, પણ તેથી કાંઈ કાર્ય સિદ્ધિ થઈ નથી. તો સ્વલક્ષ ઉપર ઘણું વજન આપ્યું છે, ઘણું વજન આપ્યું. પ્રયોગની ચર્ચા તો થઈ નથી, કેમ કે પ્રયોગે ચડે એ પ્રયોગના પ્રશ્નો કરે તો પ્રયોગની ચર્ચા ચાલે. પ્રયોગ ચડે નહીં, પ્રયોગનો વિષય ચાલે નહીં. આજે સુધી ત્યાં પ્રયોગનો ચર્ચા નથી. એ 346 થયા. 44, 45, 46 એ બધા ભેદ જ્ઞાન ઉપરની ચર્ચા ત્રણેયમાં ચાલી છે. 347 પ્રશ્ન. આત્મા અનંત શક્તિઓનો પિંડ છે, પણ હજુ જ્ઞાન ગુણ ખ્યાલમાં આવતો નથી, તો આ પરિણતિમાં કામ કેમ થશે? આ પરિસ્થિતિમાં કામ કેમ થશે? આત્મા અનંત શક્તિઓનો પિંડ છે, પણ અમને તો હજી જ્ઞાન ગુણે ખ્યાલમાં આવતો નથી, તો આ પરિસ્થિતિમાં કામ કેમ થશે? સમાધાન. આત્મામાં અનંત શક્તિ છે એ વાત બરાબર છે, પણ એ તો ઓક સંજ્ઞાએ સ્વીકારેલી વાત છે. જ્ઞાનગુણ લક્ષમાં નથી આવતો, કારણ કે પોતે યથાર્થ રીતે જોતો નથી. અહીંયા શું કીધું? પ્રયોગની વાત લીધી. પ્રયોગ શબ્દ નથી, પણ પ્રયોગની વાત લીધી. એટલે વાત આવે છે, પોતે પકડવી જોઈએ. જ્ઞાન ગુણ લક્ષમાં નથી આવતો, કારણ કે પોતે યથાર્થ રીતે વિચારતો નથી, એમ નથી લીધું. અહીંયા યથાર્થ રીતે જોતો નથી. એટલે ત્યાં શું છે? આત્મવિચારણા, સ્વરૂપ વિચારણા, એ વિચારણા કરવા ઘણા બેસે ત્યાં નિવૃત્તિ ક્ષેત્રમાં હોય ત્યાં. બાકીનો જે સમય મળે એમાં એકાંતમાં બેસીને, કાં સામૂહિક કોઈ સ્વાધ્યાય પણ કરે, શાસ્ત્રો લઈને કોઈ એકાંતમાં બેસીને વિચારણા પણ કરે. એને ધ્યાન એટલા માટે ન કહેવાય કે એકાગ્રતા તો જામે ને. એ વિચારણાની અંદર કેવળ વિચારણા નથી કરવાની. આત્મસ્વરૂપ જેવું સમજમાં આવ્યું છે એવું વિચારવું છે એમ નથી, એવું જોવું છે. અને એ ક્યાંથી જોવાય? કે જ્ઞાન ગુણથી જોવાય. જેમ કે એક દ્રષ્ટાંત લઈએ કે આત્મા અસંગ તત્વ છે, તો જ્ઞાનને જુઓ તો તમારું જ્ઞાન પણ અસંગ જ રહે છે. અનેક જ્ઞેયોને જાણવા છતાં, અનેક સ્વાદનો અનુભવ લેવા છતાં, ઠંડી ગરમીનો તીવ્ર અનુભવ લેવા છતાં, અનુભવ તો મારામાં છે એવો અનુભવ કરે છે, ખોટો મિથ્યા, છતાં જ્ઞાનને કાંઈ લેપાતો નથી, નિર્લેપ જ રહીએ છે, અસંગ જ રહીએ છે. તો આત્મા અસંગ તત્વ છે, એને અસંગપણું એનું જોવું હોય તો જ્ઞાનથી જોઈ શકે છે. આત્મા પ્રત્યક્ષ છે એને જોવું હોય તો એને વેદ પ્રત્યક્ષતાથી જોઈ શકે છે. આત્મા સુખ સ્વરૂપ છે એ જ્ઞાનના નિરાકુળ ભાવથી જોઈ શકે છે. આત્મામાં અનંત શક્તિ છે એ જ્ઞાનના સાતત્યથી જોઈ શકે છે, સતતપણાથી. આત્મા શાશ્વત છે એ પણ જ્ઞાનના સાતત્યથી જોઈ શકે છે. હવે કારણકાર્યથી વિચારવું અને ચાલતા પરિણમનથી જોવું એમાં બહુ મોટો ફરક છે. વિચારની અંદર જે સમજ્યા હોય તો લંબાય, તો કારણકાર્યથી એ વિચારો લંબાય, પણ એ વિચારોમાં આકુલતા હોવાથી લાંબુ ચાલે નહીં, અને બહુ લાંબુ ચાલે તો પછી લક્ષ ફરી જાય ને રટણ રહ્યા કરે, જો ટેવ પડી જાય તો. પરિણામે એ પરિસ્થિતિમાંથી કોઈ કાર્ય સિદ્ધિ થતી નથી. પણ જો જોવે તો, જોવું અવલોકવું અથવા અનુભવને અનુભવથી સમજવું, જોવું કયો, અવલોકવું કયો, કે ચાલતા પરિણમન ઉપર ઉપયોગ રાખીને શું અનુભવાય છે એ અનુભવને અનુભવપૂર્વક સમજવું, એ પ્રયોગ પદ્ધતિ છે. જોવામાં એવી વાત છે, જોવામાં અવલોકન આવી જાય છે, અને જોવામાં અનુભવ શું અનુભવાય છે એ અનુભવ સમજાય છે. અનુભવ અનુભવથી સમજાય છે, વિચારથી નહીં. એને અનુભવ જ્ઞાન કહે છે, એને પ્રયોગ પદ્ધતિનું જ્ઞાન કહે છે, એને પ્રેક્ટિકલ સાઈડ કહે છે એ વિષય. એટલે અહીંયા એ વાત કરી કે તમે વિચારો છો ઘણો, કેમ કે ત્યાં બધો બુદ્ધિજીવી વર્ગ, બુદ્ધિશાળી માણસો આવે, 80% બુદ્ધિશાળી માણસો છે, 20%ને બાદ કરીએ તો. હવે બુદ્ધિજીવી વર્ગ છે એ ન સમજે એવું તો નથી બનતું, ભલે પોતાની મેળે ન સમજે, પણ ગુરુદેવ જેવા સમર્થ પુરુષનો સમાગમ મળે, એમના વ્યાખ્યાનો અનેક વાર સાંભળવા મળે, અનેક પ્રશ્નોથી પોતે છણાવટ કરીને સમજાવે તો સમજે તો છે લોકો. પણ નથી લક્ષમાં આવતું એનું કારણ કે પોતે જોતો નથી, પ્રેક્ટિકલ સાઈડમાં આવતો નથી. પ્રયોગ પદ્ધતિથી અનુભવ જ્ઞાન કરવાની જે પદ્ધતિ છે એમાં આવતો નથી. બરાબર, પ્રયોગની વાતે કરી છે ગુરુદેવે, પ્રયોગનો શબ્દ વાપર્યો છે ઘણી જગ્યાએ. એને તો કહેતા કે આ વાત સાંભળવાનો મળે તો વિચારે કરે, વિચાર ન થાય તો પ્રયોગ થાય કે દિવસે, એમ પોતે કહેતા. પ્રયોગનો શબ્દનો ઘણી વાર પ્રયોગ થયો છે એમને, પણ લક્ષ જવું જોઈએ ને. આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે જો ક્યાંથી શરૂઆત કરીશ, છે કે નહીં? પ્રયોગનો વિષય ચાલ્યો છે, પણ પોતાનું ધ્યાન દેવું જોઈએ ને પ્રયોગે ચડવું જોઈએ કે આમ પ્રયોગ કરવાનું કે છે. હવે મને આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે અંદર મૂળમાંથી પુરુષાર્થનો ઉપાડ આવવો જોઈએ. એટલે જ્યાં પ્રયોગ છે ત્યાં પુરુષાર્થનો ઉપાડ છે. વિચારની ભૂમિકામાં હજી પુરુષાર્થની હજી દશા ચાલુ નથી થતી, ત્યાં કોઈ પુરુષાર્થ નથી. અથવા આના દિનો ઊંધો પુરુષાર્થ છે એમને એમ ચાલે ને વિચાર ચાલ્યા કરે કે હું આવો મહાન પદાર્થ. તો હું આવો મહાન પદાર્થ એવી પોતાની મહાનતા જોવી જોઈએ. જોવામાં પ્રયોગ છે અને પુરુષાર્થ છે. પ્રયોગમાં પુરુષાર્થની ભૂમિકા છે, વિચારમાં પુરુષાર્થની ભૂમિકા જે નથી શરૂ થઈ. પુરુષાર્થનો રોલ જ પ્રયોગથી શરૂ થાય છે એમ છે. હા, એ મન સાથે ચાલે છે અને આમાં મન હજી સાથે છે તો પણ પ્રયોગ પદ્ધતિ એ વિચારથી એક આગળનો એક કદમ છે, વન સ્ટેપ ફર્ધર. વિચારથી એક કદમ આગળ ચાલો એટલે પ્રયોગ શરૂ થાય. અને જ્યાં સુધી એ વિચારથી આગળ ન ચાલો અને વિચારમાં ને વિચારમાં અટકો તો એ અટકવાનું સ્થાન થાય. શું થાય? એ અટકી જવાનું સ્થાન થાય, અટકવાનું નથી. અને પ્રયોગમાં તો એક પછી એક સ્ટેજ, એક પછી એક સ્ટેજ, એક પછી એક સ્ટેજ આગળ ચાલતા જ. પ્રયોગ એવી જ ચીજ છે, તમે આગળ ચાલતા, કેમ કે એમાં તમને તમારું પરફેક્શન આવતું જાય છે. જેનો તમે પ્રયોગ કરો એના ઉપર તમારું પરફેક્શન, તમારી ગ્રીપ આવતી જ જાય. ઓટોમેટિક જ આગળ વધુ છે, ત્યાં અટકવાનો સવાલ નથી રહેતો. એટલે શું છે કે અહીંયા સ્વાધ્યાય કરે, વિચાર કરે અને પાછો ઉદયની અંદર એટલો ને એટલો રસ લે, ખાવામાં પીવામાં કુટુંબમાં પરિવારમાં પોતાપણાનો એ બધે એટલો ને એટલો રસ લે. એટલે જ્ઞાનની વિપરીતતા એવી ને એવી પરિણતિની સજ્જડતા સજ્જડ વિપરીત ચાલે. તો આ બધું વિચારેલું, સાંભળેલું, સમજેલું એ નકામું જાય અને કોઈ સફળતા ન થાય. એ તો સવાલ જ નથી, વિજ્ઞાનમાં આવવું જ પડે. એ વગર અંતઃકરણની શુદ્ધિ નથી. અંતઃકરણ કેવી રીતે મલિન છે, વિચારવા જેવો વિષય છે કે જીવ સંસારને ઉપાસે છે અને અભિપ્રાયપૂર્વક ઉપાસે છે કે આ સંસાર ઉપાસવા જેવો છે, સંસારના સુખ ભોગવવા જેવા છે, સંસાર મને કામનું છે, મારો સંસાર લીલીવાળી રહેવી જોઈએ, મારા સંસારમાં બધા મારા કુટુંબાદી બધા સુખી હોવા જોઈએ, બધાને સુખ હોવું જોઈએ, એ બધી ચિંતા લઈને બેઠો છે. અને બધા સુખી રહેતા નથી, થતા નથી. કોઈ હાજો માંદો થાય, કોઈને કાંઈ ટેન્શન આવે, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને એને તો બધું સરખું જોઈશે. જીવને પોતાને તો બધું સરખું જ છે ને, કાંઈ સરખું ચાલે નહીં સંસારમાં. એટલે એ ચિંતામાંથી નીકળે તો ને, જો પરિભ્રમણની ચિંતનામાં વેદનામાં આવે તો અહીંયાથી સહેજે નીકળી જાય. ત્યારે એને એમ થાય કે કોઈ પણ ભોગે આ સંસાર ન જોઈએ, તે ન જોઈએ, આ ભવભ્રમણ ન જોઈએ, તે ન જોઈએ, કોઈ પણ ભોગે ન જોઈએ, કોઈ પણ કિંમતે મારે આ હવે આત્મકાર્ય જ કરવું છે, આત્મકલ્યાણ જ કરવું છે, કોઈ પણ કિંમત ચૂકવવા હું તૈયાર છું, એવો જે અભિપ્રાય એ વેદના દરમિયાન ઘડાય છે. અને ત્યારે અંતઃકરણની શુદ્ધિ થાય તો એ જીવ લક્ષ બાંધી શકે કે મારે હવે પૂર્ણ શુદ્ધ થવું, પૂરું કલ્યાણ કરવું છે. એ સિવાય પછી આગળની સ્ટેજનો તો સવાલ નથી. હવે આ કાંઈ હોય નહીં, એકડો શરૂ ન થયો એને વેદનાના વિચારો કરે તો શું કામ આવે? પ્રયોગ કરવો જોઈએ એમ ખબર પડે તો ક્યાંથી કરી શકે? કરી ન શકે, કેમ કે દશા કેળવાની નથી. દશા કેળવાય ને કામ થાય. એકડો આવડતો નથી અને એમએસસી નો પ્રોબ્લેમ આપે એને, એ તો પ્રોબ્લેમ સમજી ન શકે. સોલ્યુશન તો આવડે જ ક્યાંથી? એવી વાત છે. જ્ઞાન ગુણ લક્ષમાં નથી આવતો કારણ કે પોતે યથાર્થ રીતે જોતો નથી. જોતો નથી એમ ન કીધું, યથાર્થ રીતે જોતો નથી. એ યથાર્થતામાં બધી વાત છે, પાત્રતાની બધી વાત છે, ક્રમની બધી વાત છે એની અંદર. પોતે પોતાને ગ્રહણ કરી શકે તેમ છે. ગ્રહણ કરવું એટલે પોતાપણું, પોતે પોતાને પોતાપણે ગ્રહણ કરવું. સુકાનીજી એ વાત બહુ સ્પષ્ટ કરે છે. વિચાર 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 કરકે થક જાઓગે, વિચાર સે કુછ નહીં હોગા, ગ્રહણ કરને સે હોગા. એમ જ કહેતા, વિચાર કરને સે કુછ નહીં હોગા, ગ્રહણ કરને સે હોગા. એવી રીતે લે છે એ પણ. પોતે પોતાને ગ્રહણ કરી શકે તેમ છે. કોઈ એમ કે ગ્રહણ કરવું એટલે શું? પણ તો કે કોઈ પંટ મારે ત્યારે પોતે કેવી રીતે પોતાને ગ્રહણ કરી લે છે એ સમજી લેવું. વાત બીજાને કરતા હોય, સંભળાવે બીજાને, ટોન્ટિંગ પદ્ધતિમાં એવું હોય છે. શું તરત કેવું માથે ઉઠે છે એ ભલે ને એની અરે વાત કરે, મને સંભળાવે છે, મને ચોંટાડી આ વાત. હા, શું કર્યું એને? વિચાર નથી કર્યો, એ ટોંટ ગ્રહણ કરી લીધો. એને પોતાની જાતને ઇન્વોલ્વ કરવી, ગ્રહણ કરવું એટલે ઇન્વોલ્વમેન્ટની વાત છે. શું પોતે પોતાને ગ્રહણ કરી શકે છે જ્ઞાન ગુણ દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા. અને પોતાને ગ્રહણ કરવાની અનંતી શક્તિ પણ પોતામાં છે, જો તેનામાં છે એમ કહે છે ને. પોતાને ગ્રહણ કરવાની શક્તિ પણ પોતામાં છે, પણ પોતાને ગ્રહણ નહીં કરવાનું કારણ દ્રષ્ટિ અને ઉપયોગ પર તરફ છે. હજી દ્રષ્ટિ છોડતો નથી, પરની ઉપાસવાની જે અભિપ્રાય છે એ અભિપ્રાયને એ દ્રષ્ટિકોણ મૂકતો નથી. પરમાં સુખ છે, આધાર બુદ્ધિ છે, એમાં ફેર કરતો નથી. શું તો ક્યાંથી ગ્રહણ કરે? પરમાં સુખ બુદ્ધિને લઈને કે આધાર બુદ્ધિને લઈને પરને ગ્રહણ કરે છે. આના વિના નહીં ચાલે, આના વિના નહીં ચાલે, આના વિના નહીં ચાલે. શરીર સારું રહેશે તો જ હું સાધના કરી શકીશ. શરીરને અસાતા રહેશે તો પછી હું નહીં કરી શકું. માટે શરીરને હું પહેલા સારું રાખું, કોઈ દિવસ સાધના ન કરી શકું. શરીરનું થાવું હોય તે થાવ, મારે હર હાલતમાં મારી સાધના ચાલુ રાખવી છે. આ અભિપ્રાય જોઈએ. રાજા મહારાજા શેઠ શ્રીમંતો સારામાં સારો ખોરાક લઈએ તો હું એ સાતાથી ને મૃત્યુથી બચી શકે છે, એને ગંભીર માનગી આવે છે. એ તો પૂર્વકર્મનો ઉદય છે. હું કાલે વિચાર આવ્યો હતો, ગુરુદેવનો ખોરાક સાવ સાદો, મીઠાઈ તળેલું કોઈ દિવસ નહીં, રોજ એકનો એક ખોરાક, ઘઉંની રોટલી, મગની દાળ, દૂધીનું શાક, ચોખાનો પાપડ, ભાત ને દૂધ, પૈતું 360 દી, એક જ ચીજ ખાય, એક સરખું ખાય. વળી કોઈ વાછી ખાવાનું પડતર કાંઈ નહીં. મસાલા એમનો મરચું 2-3 દિવસનું ખંડાય. આપણે 12 મહિનાનું મરચું ભરી રાખીએ નહીં, વાપરીએ એમ નહીં પાછું. કે તેલનો ડબ્બો લઈ આવે છે, 6 મહિના હાલે છે એમ નહીં. એ 4-5 દિવસે ઘાણીમાં તલ પીલાવીને તાજે તાજું તેલ લાવવાનું, તાજે તાજું ઘી બનાવવાનું, તાજે તાજા મસાલા વાપરવાના, કોઈ ચીજ જૂની વાપરવાની નહીં. બેનશ્રી બહુ કાળજી લેતા, આ બધું બેનશ્રી ડાયરેક્શન નીચે થતું હતું. બેનશ્રી બહુ ઘણી એમની નજરે ઝીણી અને બધું એ તૈયાર કરાવે, બ્રહ્મચારી બહેનો પાસે તૈયાર કરાવે. પણ ભક્તિ બહુ હતી ને એટલે એકદમ એટલું એટલી બધી કાળજીથી એમની સેવા થતી. બ્લડ કેન્સર થઈ ગયું, ભયંકર રોગ કહેવાય ને, એ પૂર્વકર્મ છે. અમે એક વૈદ લઈ આવ્યા હતા, ત્યાં તો બધા પ્રશ્નો બહુ પૂછ્યા. વૈદરાજ, આમ થવાનું કારણ તમને શું લાગે છે, નિદાન કેવી રીતે તમે કરો છો બતાવો. બહુ વૈદ બહુ હોશિયાર હતા, છે જે જો રોગ થવાના 5 કારણો આયુર્વેદમાં કયા છે, શું તમે આયુર્વેદ કહ્યું? તમે કરો છો બતાવો. બહુ બહુ હોશિયાર હતા, છે જે જો રોગ થવાના 5 કારણો આયુર્વેદમાં કયા છે, શું તમે આયુર્વેદ કહ્યું? આયુર્વેદ એટલે ભગવાનની વાણી કહેવાય છે. જૈન શાસ્ત્રોમાં વૈદકના શાસ્ત્રો છે, અમે ત્યાં ફોરેનમાં પણ જોયા અને અહીંયા પણ દક્ષિણ પણ છે. અત્યારે દક્ષિણનું રિસર્ચ કરતો હતો તો વૈદકના શાસ્ત્રો હાથમાં આવતા. પછી એના બધા કારણો ગણાય, એમ એક પૂર્વકર્મ બતાવ્યું, બધા ચોંક્યા. હે, આ લોકો પણ જાણે છે કે પૂર્વકર્મથી રોગ થાય છે? મહારાજનું જીવન સાદું છે, નિર્દોષ જીવન છે, એકદમ. એટલે બીજા કોઈ કારણો દેખાતા નથી. અહીંનું વાતાવરણ નહીતર પર્યાવરણથી પણ થાય કે એ એને કીધું, એક જંતુનું કારણ છે કે જંતુઓ આવી જાય, આમ થાય તેમ થાય, એવું અહીં કંઈ નથી. કે સોનગઢમાં બધું ખુલ્લું છે, એમની રૂમની આજુબાજુ મકાનો નથી, ખુલ્લા છે, ખુલ્લી હવા આવે છે, પાછળ પ્યોર ઓક્સિજન આવે છે, પ્રાણવાયુ ચોખ્ખો છે, અહીંયા કાંઈ કારણ નથી બીજું રોગ થવાનું. પૂર્વકર્મ છે, પૂર્વકર્મથી થઈ છે, ખલાસ. પછી કોઈની આર્ગ્યુમેન્ટ ન ચાલે. હવે જ્યારે સંતોને, રાજાને, મહારાજાને પણ અસાતા આવે છે તો તું હાચવી હાચવીને શરીરને જાળવી જાળવીને કેટલું જાળવી છે કહી દે. કાંઈ નહીં, એ કાંઈ તારા હાથની વાત નથી. નકામી શક્તિને, સમયને ખર્ચી અને તું આત્મકાર્યને પડતું મૂકી દેશો, પછી કરીશ, કોઈ દી નહીં કરીએ. અત્યારે જ આ જ હાલતમાં, કોઈ પણ હાલતમાં આ કામ કરવું છે, કરવું છે ને કરવું છે. મારું કામ દરરોજ નિરંતર ચાલવું જ જોઈએ, ગમે તે પરિસ્થિતિ હોય. ને નિવૃત્તિ લઈશ તારે કાર્ય કરીશ એમ પણ નહીં, કે અત્યારે મારે પ્રવૃત્તિ છે ને હું નિવૃત્તિ લઉં તો કામ થાય કે નહીં એમ પણ નહીં. હર હાલતમાં મારે પુરુષાર્થ કરવો જોઈએ, મારું કાર્ય મારે કરવું જ જોઈએ, સાતા હોય કે અસાતા હોય, પ્રવૃત્તિ હોય કે નિવૃત્તિ હોય, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, કોઈ પરિસ્થિતિ હોય, મારે મારું કામ કરવું જોઈએ. એક કામ માણસ ક્યારે નથી કરી શકતો, ટેન્શનમાં હોય ત્યારે. હવે આપણું પહેલું પગથિયું જે છે કે તું બધાથી જુદો છો, કોનું ટેન્શન તારે રાખવું છે? જયારે તું જુદો છો ને તારાથી કોઈ છે, તારું કોઈ છે નહીં, તો કોનું ટેન્શન તારે ઉભું કરવું? શરીરનું ટેન્શન જયારે રાખવાનું રહેતું નથી તો બીજાનું કોનું ટેન્શન તારે રાખવું? અસમાધાનથી ટેન્શન આવે, અસમાધાન ટેન્શનનું કારણ જ અસમાધાન છે, અસમાધાનનું કારણ અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે કે આ મારું છે, એને આમ કેમ, એને આમ કેમ, આને હું આમ કેમ, આનું આમ કેમ. પદાર્થોની સ્વતંત્રતા તારે તને સ્વીકાર નથી, ટેન્શન આવવાનું. ટેન્શન વાળો કામ નહીં કરી શકે, નિવૃત્તિમાં છે તો નિવૃત્તિમાં છે તો નહીં કરી શકે. કેમ કે ટેન્શનમાં એનું પરિણામ પરિણામ ને પરિણતિ ત્યાં પકડાયેલી રહેવાની છે. ઉપયોગ બધેથી વ્યાવ્રત કરીને સ્વરૂપમાં એકાગ્ર કરવાનો છે અને ખરી સાધના તો ત્યારે શરૂ થવાની છે. તો એ પહેલા જે સાફ સફાઈ કરવી જોઈએ એની કોઈ સિસ્ટમ હવે છે કે નહીં, કે એની સિસ્ટમ છે એ જ્ઞાનીનો માર્ગ છે. એ ક્રમેને એ રસ્તે ચડે તો જ વિજ્ઞાન સુધી આવે ને પોતાને પોતે પોતાને ગ્રહણ કરી શકે, નહીતર ગ્રહણ ના કરી શકે પોતે પોતાને. એટલે ગ્રહણ પોતે પોતાને ગ્રહણ નહીં થવાનું કારણ દ્રષ્ટિ અને ઉપયોગ પર તરફ છે. દ્રષ્ટિમાં બધું આવી જાય છે, બધા અભિપ્રાયો વિપરીત અભિપ્રાયોનો ટોટલ દ્રષ્ટિ ઉપર આવે છે. જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન છે ને, દ્રષ્ટિને જો આપણે શ્રદ્ધાનમાં લઈએ તો બધા વિપરીત અભિપ્રાયોનો સરવાળો શ્રદ્ધા છે. અભિપ્રાયો વિપરીત છે તો દ્રષ્ટિ પણ વિપરીત છે, દ્રષ્ટિ વિપરીત છે તો લક્ષ્ય અને ઉપયોગ પણ પર તરફ છે. એટલે પોતે અનંત શક્તિનો પિંડ છે પણ જ્ઞાન ગુણે એને ખ્યાલમાં આવતો નથી. આમ તો જ્ઞાન ગુણ એટલે જ્ઞાન સ્વભાવ, સ્વભાવ છે એ પાવરની પોઝિશનમાં છે, સ્વભાવ છે એ પાવરની પોઝિશનમાં છે, શક્તિની અવસ્થામાં છે. પણ શક્તિ સર્વથા અવ્યક્ત નથી, શક્તિ શક્તિરૂપ પણ રહે છે અને શક્તિ વ્યક્તિરૂપ પણ થાય છે. એ વ્યક્તિમાં વિકૃતિ અને અવિકૃતિ એવા બે પ્રકાર છે. તો આત્માની જેટલી શક્તિઓ છે એ બધા એના સ્વભાવો છે અને લગભગ બધી વિકૃત અવસ્થામાં છે. એક જ્ઞાન ગુણમાં અંશતઃ વિકૃત છે અને અંશતઃ અવિકૃત છે. જ્ઞાનનું પરિણમન જે છે, વ્યક્તિ છે જ્ઞાનની, પર્યાય કો વ્યક્તિ કો, એ પૂરેપૂરી સ્વાભાવિક પણ નથી અને પૂરેપૂરી વિકૃત પણ નથી. એટલે ત્યાં સ્વભાવ અંશ ખુલ્લો છે, સ્વભાવ ખુલ્લો છે એમ ન કીધો. ત્યાં સંસારી જીવને, મિથ્યા દ્રષ્ટિ જીવને, અજ્ઞાની જીવને પણ જ્ઞાનની પર્યાયમાં સ્વભાવ અંશ ખુલ્લો છે અને સ્વભાવને ગ્રહણ કરવો હોય, ઓળખવો હોય, ગ્રહણ કરવો હોય તો ત્યાંથી થાય, એટલો સ્કોપ છે, અવકાશ ત્યાં છે બસ. તો કે જ્ઞાન ગુણ એટલે જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ ખુલ્લો ક્યાં છે કે જ્ઞાનની પર્યાયમાં, જ્ઞાનની પર્યાયમાં ક્યાં ખુલ્લો છે કે જ્ઞાન સામાન્યમાં, ક્યાં? જ્ઞાન સામાન્યમાં. દરેક સંઘની પંચેન્દ્રિયને નહીં, બધાને ખુલ્લો છે. કોઈ જીવ એવો નથી કે જેને ખુલ્લો નથી એમ કે, કોઈ જીવ એવો નથી. કેમ કે જ્યાં જ્ઞાન વિશેષ હોય ત્યાં જ્ઞાન સામાન્ય હોય જ. ઉપયોગ છે એ જ્ઞાન વિશેષ છે. વિશેષ કીધો કેવી રીતે તમે એને? સામાન્ય વગર વિશેષ આવ્યું ક્યાં છે? એ તો અપેક્ષિત જ છે. જ્ઞાન વિશેષ, વિશેષ શબ્દ પોતે સાપેક્ષ છે. જ્યાં જ્ઞાન સામાન્ય છે ત્યાં જ્ઞાન વિશેષ છે. સ્વભાવંશ ખુલ્લો. સંઘની પંચેન્દ્રિય તો એનો વિચાર, એને સમજવું, એને ગ્રહણ કરવા માટે સક્ષમ છે. અસંઘની જીવમાં એ ક્ષમતા નથી, એબિલિટી નથી. એટલે સંઘનો અધિકાર છે પામવાનો, અસંઘનો અધિકાર નથી, ભલે પંચેન્દ્રિય હોય તો. એટલે કેમ કે એ શક્તિ એને ગુમાવી છે. એટલી વાત છે. બાકી જ્ઞાન સામાન્ય તો જ્ઞાન અંશ તો બધાને ખુલ્લો જ છે, સર્વજીવોને. એક સંગની પંચેન્દ્રિય જીવ નિશ્ચય બદલે તો પર સાથેના એકત્વના નિશ્ચયને લઈને તે અનુભવમાં આવતો હોવા છતાં પણ અનુભવાતો નથી, એને તિરોભૂત થઈ જાય છે. પહેલા નિશ્ચય બદલવા માટે નિશ્ચય કયો કે અભિપ્રાય કયો એને વેદનાથી પ્રોસેસ શરૂ કરવો જોઈએ. પરિભ્રમણની ચિંતનાને વેદનાથી એ પ્રોસેસ ચાલુ થવો જોઈએ, તો અહીં સુધી આવી શકે, સ્વરૂપ ગ્રહણ કરવાની શક્તિ આવે. પોતે પોતાને ગ્રહણ નહીં થવાનું કારણ દ્રષ્ટિ અને ઉપયોગ પર તરફ છે. વાત સંક્ષેપમાં કરી પણ ઘણું ભર્યું છે એમાં. એમને એમ દ્રષ્ટિનો ઉપયોગ પર તરફ નથી, બધા અભિપ્રાયો ઊંધા છે એટલે દ્રષ્ટિ પર તરફ છે, અને દ્રષ્ટિ પર તરફ છે એટલે ઉપયોગ સ્વ તરફ આવી શકે નહીં. જો પોતે પોતાને ગ્રહણ કરે, પોતે પોતામાં પરિણમે, તો પોતે પોતા રૂપ થઈ જાય. જો પોતે પોતાને ગ્રહણ કરે ત્યારે પોતે પોતામાં પરિણમે છે, અને પોતે પોતા રૂપ થઈને પરિણમે છે. ગ્રહણ કરવાની વાત છે, વિચારવાની વાત રહેતી નથી, ગ્રહણ કરવાની વાત છે. કેવી રીતે ગ્રહણ કરવું? કે તો ઉલટો તને કેમ ગ્રહણ કરે છે પરમા પોતાપણે, શરીરમાં પોતાપણે ગ્રહણ કર્યો છે કે નહીં? આ ચીજ મારી છે, આ કુટુંબ મારું છે, એમાં પોતાપણું ગ્રહણ કર્યું છે કે નહીં? ગ્રહણ નથી કરતો ને તને આવડતું નથી એવું તો કાંઈ છે નહીં. એમ પણ કે ભાઈ વિચારીએ છીએ પણ પ્રયોગ કરતા આવડતો નથી, પણ ઉલટો પ્રયોગ તો તારો નિરંતર ચાલુ છે. પરને સ્વપણે ગ્રહણ કરે પોતાનું ગણીને ચાલે છો તો એ તો ઉલટો પ્રયોગ જ છે. પ્રયોગને સમજવા માટે તારા ઉલટા પ્રયોગનું અવલોકન કરતો, અવલોકનના સ્ટેજમાં એ બધું સમજાય છે કે મારો ઉલટો પ્રયોગ કેવી રીતે ચાલે છે. અવલોકનના પ્રયોગમાં ઘણા પાસા સમજાય છે, એમાંનું એક પાસું આ છે કે પોતાનો ઉલટો પ્રયોગ કેવી રીતે ચાલે છે એ પણ અવલોકનથી અનુભવથી પોતાને પકડાય છે અને સમજાય છે, તો એ ઉલટો પ્રયોગ છોડી શકે છે. પણ અવલોકનના સ્ટેજમાં આવે ત્યારે, અને એ તો લક્ષ બાંધ્યા પછીનો સ્ટેજ છે, એ પહેલા કોઈને અવલોકન સતત ચાલે નહીં, ચાલે નહીં તો સમજાય નહીં. પોતાનો ઉલટાપણું ન સમજાય તો સુલટાપણું ક્યાંથી સમજાય? એ તો સૂક્ષ્મ છે. ઉલટાપણું સ્થૂળ છે, સુલટાપણું સૂક્ષ્મ છે. જો પોતે પોતાને ગ્રહણ કરે, પોતે પોતામાં પરિણમે, તો પોતે પોતારૂપ થઈ જાય. પહેલા તે અંશે થાય, પછી પૂર્ણ થાય. પહેલા શરૂઆતમાં મોક્ષ માર્ગમાં આંશિક પરિણમન આવે છે, પછી મોક્ષમાં પૂર્ણ થાય છે. એવું અનંત બળ, અનંતી શક્તિ, અનંતો પુરુષાર્થ પોતામાં છે, તેનામાં છે એટલે પોતામાં છે. એવું છે, પોતામાં અનંતી શક્તિ છે. શક્તિ ક્યાંયથી લાવવી પડે એવું નથી. શક્તિ હોવા છતાં પરિણમનમાં અશક્તિને નબળાઈ છે એનું કારણ પોતાની ઊંધાઈ છે, અથવા પરનો આધાર લીધો છે. શક્તિ હોવા છતાંય પરના આધારે જીવે છે, અને પરના આધારે જીવતો હોવાનો અભિપ્રાય છે. આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે. પોતે આત્મા નિરાલંબ પદાર્થ છે, નિરપેક્ષ પદાર્થ છે. એમ પોતાને ગ્રહણ કરીને, માત્ર વિચારીને નહીં પણ ગ્રહણ કરે, તો શક્તિ છે એ અંદરથી પ્રગટ થવા માંડે, શક્તિનો વિકાસ થવા માંડે, અવસ્થા આત્માની શક્તિ ખીલવા માંડે. જેમ હજાર પાંખડીનું કમળ ખીલે છે એમ અનંત શક્તિનો આત્મા ખીલે છે. ક્યારે? એ પોતે પોતાને ગ્રહણ કરે ત્યારે, પોતાના સામર્થ્યને સંભાળે ત્યારે. સ્વરૂપ નિશ્ચયમાં, સ્વરૂપના ઓળખાણમાં બીજું સમકિત જે લીધું છે એમાં પહેલું વહેલું પોતાનું સામર્થ્ય છે એ આંશિક અનુભવ ઉપરથી સ્વીકારમાં આવે છે, જ્ઞાન સ્વીકારે છે અને વિશ્વાસ આવે છે. પોતાના જ્ઞાનના સ્વીકારપૂર્વક વિશ્વાસ આવે છે, અનુભવાંશે પ્રતીતિ લીધી છે કે મારામાં અનંત સામર્થ્ય છે, અનંત શક્તિઓ મારામાં ભરેલી છે. એક એક શક્તિનું અનંત સામર્થ્ય છે, એવી અનંત શક્તિઓનું અનંત સામર્થ્ય સંગ્રહીને બેઠેલો છું હું. એ શક્તિની સંભાળ જેમ જેમ કરે છે તેમ તેમ શક્તિ ખુલતી ખીલતી જાય છે અને એ કાર્ય સ્વતંત્ર રીતે આત્મા પોતે પોતાના બળથી જ કરે છે. આંગળી ચીંધાડનાર એવું બધું બતાવનાર જ્ઞાની પુરુષ હોય છે પણ કામ પોતે જ કરે છે. એવું અનંતુ બળ પોતામાં છે, આત્મામાં અનંત ગુણો છે, તે એક ચૈતન્યને જ્યાં ગ્રહણ કર્યો, ચૈતન્ય સ્વભાવને જ્યાં ગ્રહણ કર્યો ત્યાં બધા સ્વભાવ રૂપે પરિણમવા લાગે છે. બધા અનંતે અનંત ગુણ, દરેક ગુણ પોતા તરફ પરિણમે છે અને દરેક ગુણ આત્મામાં કેન્દ્રિત થાય છે. દરેક ગુણનું પરિણમન આત્મા તરફથી થાય છે, આત્મામાં આવે છે અને એ એનો સ્વભાવ છે કે પર તરફ પરિણામ જાય તો અશક્તિ આવે અને સ્વ તરફ સ્વમાં પરિણામ આવે તો શક્તિ ખીલે. શક્તિ અનંતી પાવર રૂપે ભરેલી છે અને એ તો નિગોદમાં જાય, ગમે એટલો અશક્ત થાય તો પણ એ પાવર જ્યારથી સંભાળે ત્યારથી એને એનો લાભ મળે છે, ન સંભાળે તો એને એનો લાભ મળતો નથી. પોતાને જ્યારે પોતાને પોતાના શક્તિના સ્વભાવની ખબર પડે છે ત્યારે એને હું પણ ખબર પડે છે કે એવો હું છું. તો કે ઠીક છે, એવો હું છું તો હવે પરિણામ મારો લાભ લેશે. શું કે છે? હું આવો અનંત શક્તિનો અક્ષય ભંડાર છું તો પરિણામ મારો લાભ લેશે. એવી રીતે પરિણામને જોવે છે. પછી હું પણ પરિણામમાં નથી રહેતો, હું પણ પોતામાં આવે છે. ત્રણસો 348 છે એ પણ એના અનુસંધાનમાં છે. તેને ભરોસો આવે છે એમ કરીને પ્રશ્ન ઉઠાવે છે. ત્રણસો 344 45 46 નો આશરે દ્રવકર્મ, ભાવકર્મ અને નો કર્મ એ ત્રણેય પ્રકારના કર્મથી ભિન્ન જ્ઞાનમય આત્માનો અનુભવ થવા અર્થે ભેદ જ્ઞાનનો, ભેદ જ્ઞાનના પ્રયોગની અહીંયા ચર્ચા છે. અને તેમાં ક્રમને ઉપદેશો છે કે પ્રથમ અનાદિની એકત્વ બુદ્ધિની પરિણતિને તોડવા માટે ભાવ કર્મથી વેદ જ્ઞાનનો પ્રયોગ કરવો, માત્ર વેદ જ્ઞાનના વિચાર વિકલ્પમાં રોકાવું યોગ્ય નથી. ભાવકર્મથી ભિન્નત્વ થતાં દ્રવ્યકર્મ અને નો કર્મ જે ભિન્ન છે તેનો ભિન્નપણે અનુભવ થવા લાગે છે. આવો ભેદ જ્ઞાનનો પ્રયોગ અને પ્રયત્ન તે સ્વાનુભવનું મૂળ છે.
સ્વતંત્રતા જગમાહી.